સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 205, પ્રસારણ તારીખ 3 ફેબ્રુઆરી 2011. રવિ પાકો તૈયાર થવાની રાહ જોઈ રહેલા અમારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
ઉમામોન, આ જેમણે વહેલી વાવણી કરી હશે એમને તો અત્યારે શ્વાસ લેવાનો કેમ નહીં હોય ને?
હા હા કાકી, એક બાજુ ઘઉંમાં દૂધિયા દાણા બેસવા માંડ્યા હશે તો જીરુમાં ફૂલના મોગરા દેખાવા માંડ્યા હશે અને રાયડામાં તો શિંગો બેસવા માંડી હશે.
ભાઈ શંભુ, ખેતીમાં તો પાક ઘરમાં આવે તાણે આવ્યો ગણાય. આપણને એમ થતું હોય કે આ વખત એટલો પાક ઉતરશે કે એનાથી બધું દેવું ચૂકવાઈ જશે અને બે પૈસા મળશે ખરા, પણ બે ચાર દાડામાં હવામાનમાં એવો પલટો આવે કે બધા અડતા અધૂરા રહી જાય.
કાકી, એટલે તો DSC અને સજ્જતા સંઘ આગોતરું આયોજન કરવાનું કહે છે. આ શિયાળો પાકોની જ વાત કરીએ તો વાવણી વખતે બરાબર ગણતરી ના કરી હોય અને પાણીની સગવડ કરતા વધુ શિયાળુ પાક વાવી દીધા હોય તો કટોકટીની છેલ્લી અવસ્થાએ પાણીની ખેંચ પડે અને સરવાળે વધારે વાવેતર કર્યું હોવા છતાં ઉપજ ઓછી જ આવે. સમજ્યા
ઉમાબેન? કેટલાક મિત્રો એના વ્યવહારુ ઉપાય બહુ જ સરસ રીતે શોધી કાઢે છે.
અલ્યા ભાઈ, એમાં વ્યવહારુ ઉકેલ શો નીકળવાનો છે? આ ઘઉંમાં ઉંબિયો નીકળે તાણ અને દૂધિયો દાણો ચડે તાણ, પાણી જોઈએ એટલે જોઈએ. હવે તું જ કે આનો બીજો ઉપાય શું કરવાનો?
કાકી, ઘઉંમાં કદાચ બપોરના બદલે સવાર કે સાંજના સમયે અને એ પણ હલકું પિયત આપીને પાણીની બચત કરી જ શકાય ને. પણ જીરું જેવા નાના પાકમાં તો પિયત આપવાના બદલે મેન્કોઝેબ કે હેક્ઝાકોનાઝોલનો છંટકાવ જ એવી રીતે કરવાનો કે છોડને જરૂર પૂરતું પાણી મળી રહે અને પિયતની જરૂર જ ના પડે.
એ જ રીતે રાયડામાં પણ હલકું પિયત આપીને પાણી બચાવી શકાય છે.
ઉમાબન, આ થોડા દાડા ઠંડી અને થોડા દાડા ગરમીમાં રાયડામાં લીલા મોલાની ફરિયાદ આવવા મોડી છે, તો એનો શું ઉપાય કરવો?
કાકી, એની સાથે ક્યાંક ક્યાંક રાયડામાં પણ ભૂકીછારો આવવાની શક્યતા વધી ગઈ છે, એટલે એને કાબુમાં લેવાનો ઉપાય પણ આ મોલોના નિયંત્રણ વખતે જ કરી નાખવાનો.
એક જ મહેનતમાં મોલો અને ભૂકીછારાનો ઉપાય થઈ જાય. રાયડામાં મોલોને કાબુમાં લેવાનું કાં તો ફોસ્ફામિડોન 40% અથવા ડાયમિથોએટ જંતુનાશક લેવાની, 15 લિટરના પંપમાં 25-30 મિલીલીટર અને સાથે ભેળવવાની હેક્ઝાકોનાઝોલ. એક એક અઠવાડિયાના અંતરે 2 છંટકાવ કરીએ એટલે એક જ મહેનતમાં રોગ અને જીવાત બંને કાબુમાં આવી જાય.
ઉમાબેન, દિવેલામાં ક્યાંક ક્યાંક દોડા કોરી ખાનારી ગુલાબી ઈયળના ઉપદ્રવની ફરિયાદો આવે છે, તો એને કાબુમાં લેવા પણ પેલી 2 જૂની અને જાણીતી જંતુનાશક દવાઓ જ વાપરવાની ને?
હા તો શંભુભાઈ, આપણે અગાઉ 1-2 વાર કહ્યું તું ને કે એરંડામાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ક્વિનાલફોસ 40 મિલીલીટર
બરાબર
અથવા ક્લોર પાયરીફોસ 50-60 મિલીલીટરના પ્રમાણમાં પંપમાં મેળવીને છાંટીએ એટલે ધાર્યું પરિણામ મળે છે.
ઉમાબુન, ખેતીમાં હવે તો રોગ ને જીવાતો એટલા આવવા મળ્યા છે અને એની દવાઓ પાર વનાની મળવા લાગી છે, એમાં બાપડો ખેડૂત મુજાઈ જાય ને.
કાકી, અમારા ગુરુજી ડોક્ટર પરાશરાજી પણ એમ જ કે છે કે આખી દુનિયાનું પેટ પૂરનારા ખેડૂતની મુશ્કેલીઓ ઓછી કરવાનું હંમેશા સૌથી છેલ્લે જ વિચારાય છે અને એટલે જ ખેડૂતે પોતે જ નવીન પગલા લઈ નવા નવા પ્રયોગો કરવા પડે છે અને સારા પરિણામ મેળવવા માટે મથતા રહેવું પડે છે.
શંભુભાઈ, ખેતીમાં આધુનિક સાધનો, સુધારેલા બિયારણ અને વૈજ્ઞાનિક પદ્ધતિની સાથે આયોજનબદ્ધ કામ કરીએ તો સારા પરિણામ મળે છે જ.
બરાબર.
રોગ કે જીવાતની આટલી બધી તકલીફો વચ્ચે પણ આપણે ત્યાં એવા પ્રગતિશીલ ખેડૂતો છે જેમણે આખા દેશમાં સૌથી વધુ વિક્રમરૂપ ઉત્પાદન મેળવ્યું છે.
શું વાત કરો છો?
હા,
આખા દેશમાં સૌથી વધુ?
હા કાકી, આખા દેશમાં 2008માં હેક્ટર દીઠ પૂરા 55,000 કિલોગ્રામ કેનાબેગ જાતના બટાટાનું ઉત્પાદન મેળવીને એમણે વિક્રમ સ્થાપ્યો છે. બોલો,
પણ એવા એક ખેડૂત છે કોણ?
અરે, એ છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા ડાંગિયા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી પરથીભાઈ જેઠાભાઈ ચૌધરી. ગયા વર્ષે એમણે પૂરા 1300 ટન બટાટા પકવ્યા હતા. બોલો,
શું વાત કરો છો ઉમાબેન?
હા,
એટલે એમ કોને કે પરથીભાઈએ ચાતર્યો છે
નવો ચીલો.
પરથીભાઈ પહેલો શી રીતે ખેતી કરતા હતા? હે,
બીજા ખેડૂતોની જેમ જ ચીલા ચાલુ, રાયડો, ઘઉં, એરંડા, બાજરી અને કઠોળ જેવા પાકોની જ ખેતી કરતા હતા. પણ પછી જમીન સમતળ બનાવી એમણે ફુવારા પદ્ધતિએ સુધારેલી ખેતી અપનાવી. સાંભળો, પરથીભાઈએ પોતે જ વિગતે વાત કરી છે.
પહેલા બધું ફ્લડ ઇરિગેશન થી કરતા, એ ડાળિયા નિક સિસ્ટમ થી કરતા, એમાં જમીન 15-1% તો વેસ્ટેજ જતું. એનું બીજું કે ઇરિગેશનમાં એરિયા એટલો બધો કવર નતો થતો કે જેટલો અત્યારે થાય છે. અત્યારે મેં 100-100% મારી 90 એકર જમીનમાં સ્પ્રિંકલર કર્યા છે, ફુવારા સિસ્ટમ કરી છે. પહેલા યુરિયા ખાતર કે મતલબ જે કઈ બીજા આપતા હતા એ ખાતરનું તો પ્રમાણ એટલી બધી ખબર નથી સિસ્ટમની. એને લીધે ફર્ટિલાઇઝર આપતા હતા એ 100-100% પાકને મળતા નતા. ત્યારે એની સરખામણીમાં અત્યારે ફર્ટિગેશન જે આપવાની સિસ્ટમ છે તો હું ફુવારાથી આપું છું. એમાં ધારો કે હું બટાકામાં 30 દિવસ ન થાય ત્યાં સુધી હું દરરોજ પાણી આપું છું. અને એમાં જે ફર્ટિલાઇઝર આપું છું એ દાખલા તરીકે નાઇટ્રોજન આપવા માટે યુરિયાની વાત કરીએ તો પર ડે 1.25 કલાક પાણી આપું. એમાં 45 મિનિટ સાદું પાણી, 20 મિનિટ યુરિયા દવા દઉં અને છેલ્લી 10 મિનિટ સાદું પાણી દવા દઉં. એટલે બટાટાના પત્તા ઉપર જે યુરિયા પડ્યું હોય એ પણ ધોવાઈ જાય અને સ્પ્રિંકલરની નોઝલો સાફ થઈ જાય અને બટાટાના રૂટ સુધી એ યુરિયા જતું રહે, એટલે ઇઝી અવેલેબલ રહે છોડને.
અચ્છા, તો હાલ કયા કયા પાકો લો છો પરથીભાઈ, એ તો જણાવો.
સિઝનમાં જે 12 મહિનામાં 3 પાક હું લઉં છું. શિયાળામાં 100-100% બટાકાની ખેતી કરું છું, ઉનાળામાં બાજરી વાવીએ છીએ અને ચોમાસામાં ગુજરાત બીજ નિગમ તરફથી બિયારણનો પ્લોટ લઈ અને મગફળી વાવીએ છીએ.
અને પછી એ પાકોમાં રોગ કે જીવાત આવે તો શી રીતે કાળજી લો છો?
પેસ્ટિસાઇડ અને પેસ્ટિસાઇડ જે બધી દવાઓ છે એ હું સ્પ્રે કરીને આપું છું. એમાં સ્પ્રેયર પંપ છે મશીન ઉપર, એના અલગ અલગ યુનિટ મારે 3 બનાવેલા છે, એનાથી સ્પ્રે કરું છું. કારણ કે બટાટાનો ગ્રોથ એટલો બધો સારો થાય છે ને કે ફુવારાથી આપીએ તો પહેલા તો પ્રમાણ નહીં સચવાય, પાણીનું પ્રમાણ વધી જાય તો જે પત્તા ઉપર ટકી રહેવું જોઈએ એ ટકી નહીં શકે, ધોવાઈ જાય તો એનો મતલબ નહીં રહે. એટલે દવા છંટકાવ કર્યા પછી બી એટલીસ્ટ 8-10 કલાક દવા દઈએ તો જે સિસ્ટેમિક હોય તો એ છોડની અંદર ઉતરી જશે અને એનો રજીસ્ટ્રેશન પાવર વધારી શકે. બટાટામાં તો શરૂઆતથી લઈ અને એન્ડ સુધી હું આપણે વાત કરું કે હું જે સિસ્ટમથી કરું છું તો પહેલા પ્લોટ પ્રિપેરેશન, એના પહેલા બી ધ્યાન એ રાખવું જોઈએ કે એની વાવણીની પીક ટાઈમ કયો છે, પીક સિઝન કઈ છે. તો 25 ઓક્ટોબર થી લઈ અને 10 નવેમ્બર વચ્ચે હું મારી વાવણી બધી પૂરી કરી દઉં છું. પ્રી સોઈંગ ઇરિગેશન આપણે આપીએ છીએ, ગારવણ કરીએ છીએ, એ પ્રોપર કરવું જોઈએ. ચોમાસામાં જે શેઢામાં ધરો જે રેલાઈ અને પ્લોટમાં આવી હોય તો એને બિલકુલ નેટ એન્ડ ક્લીન સાફ કરવાનું. પછી લોકો જે 6-7 ઇંચ જમીન ખેડતા હોય છે, મેં એક લેન્ડ ડિઝાઇન થી એક કલ્ટિવેટર બનાવ્યું છે, 18 ઇંચ જમીન ખેડું છું. તો બટાટાની વાવણી પહેલા હું એક ખેડ એની કરું છું 18 ઇંચની. એના કારણે મારા બટાટાના મૂળ છે એ લગભગ 32-35 સેન્ટીમીટર ઊંડા જાય છે. તો વર્ષોથી જે કોમ્પેક્ટ થયેલી જમીન હોય અને નીચે જે માઇક્રોન્યુટ્રન્ટ જે ભેગા થયેલા હોય એ મૂળ ઊંડા જવાથી ચૂસી અને પાકને ખોરાક મળે માઇક્રોન્યુટ્રન્ટ, તો એનાથી પ્રોડક્શન વધતું હોય છે. બીજી કાળજી લેવાની બાબતો છે વાવણીના ટાઈમે, એક તો એના સીડ પીસ, તો હું સીડ પીસ છે ઓછામાં ઓછો 30 ગ્રામ થી ઓછો નથી બનાવતો એવરેજ, કે જેથી કરીને સીડ પીસ જો મજબૂત હશે તો એના રૂટ મજબૂત નીકળશે ક્વોન્ટિટીમાં વધારે અને એના છોડ પણ એટલા જ મજબૂત થશે. અને છોડ મજબૂત થશે, મૂળ મજબૂત હશે તો એના નંબર ઓફ ટ્યુબર જે છે એ વધશે અને એની સાઇઝ પણ સારી બનશે અને છેલ્લે ઉતારમાં એનું વજન પણ વધારે મળશે, પર હેક્ટર જે ઉત્પાદન થાય એ પણ સારું મળશે. એના સિવાય બીજું કે સ્પેસિંગ, કોઈ પણ બટાટાની વેરાયટી વાવીએ તો એના નંબર ઓફ ટ્યુબર એક છોડને કેટલા બેસે છે. હું જે વાવું છું LR વેરાયટી વાવું છું, લેડી રોજેટા છે, લાલ કલરના બટાટા આવે છે અને એ 0% સુગર હોય છે અને એની ડ્રાય મેટર અને જે કન્ટેન એની અંદર થવા જોઈએ જે ચિપ્સ માટે વેફર માટે એ બહુ પ્રોપર એની અંદર મેન્ટેન થાય છે. તો એના ટ્યુબરની વાત કરું તો એ 10-12 ટ્યુબર બેસતા હોય છે એક છોડને, એક સીડ પીસને. તો એને સ્પેસિંગ છે તો હું પ્લાન્ટ ટુ પ્લાન્ટ પ્લાન્ટ એક છોડ થી બીજા છોડ વચ્ચે હું 9 ઇંચ નું સ્પેસિંગ રાખું છું અને બે લાઇન વચ્ચે 15 ઇંચ નું સ્પેસિંગ રાખું છું. એને કારણે મને જે ગ્રેડ આઉટ માલ જે મળવો જોઈએ એ લગભગ 92% મળે છે. કારણ કે જે બધી કંપનીઓ જે વેફર બનાવવા વાળી છે એ 45 mm થી અપ જે બટાકા છે એ જ વેફર માં લે છે. તો મારા જે આ સ્પેસિંગ મેન્ટેન કરવાથી મને લગભગ 92% મારો ગ્રેડેડ માલ મળે છે 45 mm થી ઉપર, અને એનો જ રેટ સૌથી હાઈ મળે છે આપણને.
વાહ 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 પ્રતિભાઈ વાહ. નોકરી કરતા કરતા તમે આટલી સરસ અને સફળ ખેતી કરો છો ને એ તો ખરેખર વખાણવા લાયક છે છે ને છે
ખરેખર વખાણવા લાયક. શંભુભાઈ એટલું જ નહીં, એમનું જોઈને આજુબાજુના કેટલાય ખેડૂતોએ આધુનિક ખેતી અપનાવી છે. હા, અને પરથીભાઈ પોતે અનેક ખેડૂતોને માર્ગદર્શન આપે છે.
ખૂબ સરસ.
એટલે જ તો એમણે બધા ખેડૂત મિત્રોને આ સંદેશ પણ આપ્યો છે. સાંભળો,
ખેડૂત મિત્રોને મારો એક વિનંતી સાથે સંદેશો એ છે કે એ નાની નાની બાબતોમાં સારો કેર લઈ અને દરેક પાકનો પ્રોપર એનું વાવણી થાય, એનો પ્રોપર ઉછેર થાય, જે ફર્ટિલાઇઝર આપવા જોઈએ એ નહીં વધારે નહીં ઓછા પણ પ્રોપર જે આપવાની સિસ્ટમ છે એ પ્રમાણે આપે તો એને ઘણો બધો ફાયદો થાય. હું આપણે એક મારો દાખલો આપું કે મેં ગયા વર્ષે નક્કી કર્યું કે મારે હાઈએસ્ટ ઉત્પાદન લેવું છે, તો એમાં શું શું મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. તો મેં બેસી અને એક 10 પોઈન્ટ મોટા મોટા નક્કી કર્યા અને એક એક પોઈન્ટના મેં 10-10 માર્ક્સ રાખ્યા. મારે ત્યાં 14 ફેમિલી કામ કરે છે તો મેં એને 100 માર્ક્સનું પેપર કાઢીને આપ્યું અને બધાને સર્વાનુમતે નક્કી કર્યું કે આમાં 75% ઉપર માર્ક્સ આવશે તો હું એને 5,000 રૂપિયા ઇનામ આપીશ, અને એવરેજથી ઓછા માર્ક્સ આવશે તો 2,500 રૂપિયા પેનલ્ટી કરીશ. તો પરિણામ એવું આવ્યું કે એ સિસ્ટમ ફોલો થાય અને તૂટે નહીં એનું મેં ધ્યાન રાખ્યું. તો મને જે મારા બટાટાનું ઉત્પાદન જે થવું જોઈતું હતું એના કરતાં 350 ટન વધારાનું ઉત્પાદન થયું. મને 32 લાખ રૂપિયાના બટાટા મારા વધારે થયા ગઈ સાલ. એટલે એક એક નાની નાની બાબતોનું જો ખેડૂતો ધ્યાન રાખે તો એ એમનું જે ધાર્યા કરતા પણ ઉત્પાદન દરેક પાકનું વધારે મળતું હોય છે અને ફાયદો થતો હોય છે.
ભાઈ તમને તો લાખ લાખ ધન્યવાદ. આ કાકીના તો એટલા જ આશીર્વાદ છે કે તમારા જેવી ખેતી બીજા ખેડૂતોને શીખવજો અને સૌને સુખી કરીને સુખી થજો.
કાકી, DSC અને સજ્જતા સંઘ પણ એવું જ ઈચ્છે છે કે જગતનો તાત ખેડૂત ખેતીમાં જ સારી કમાણી કરે અને સમૃદ્ધ થાય, જેથી એને ક્યારે ખેતી છોડવાનો સમય આવે જ નહીં.
પણ હવે આપણે વાતો પૂરી કરવાનો સમય નજીક આવી રહ્યો છે શંભુભાઈ.
ઉમાબેનો,
તો પછી પૂછી લઈએ આજનો ઇનામી સવાલ અને પછી જાહેર કરી દઈએ ઇનામ જીતનારા બે મિત્રોના નામ.
હા, એ બરાબર છે. સવાલ અને વિજેતાના નામ પરેશભાઈ મોકલી જ આપ્યા છે. લો, પહેલા સવાલ વાંચો. લો કાકી.
લાવ લાવ, હું વાંચું. તો ખેડૂત ભાઈ બુનો, આજનો 205મી કડીનો ઇનામી સવાલ એ છે કે રાયડામાં મોલો અને ભૂકી છારાને કાબુમાં લેવા કઈ દવાઓ હંગાતે છાંટી શકાય?
મિત્રો, સવાલ બરાબર લખી લીધો ને, ફરી બોલી જઉં છું, નોંધી લો. રાયડામાં મોલો અને ભૂકી છારાના નિયંત્રણ માટે કઈ બે દવા એક સાથે છાંટી શકાય?
જોડવા માંડો 02-27-17-235-995 અથવા અવાજ ઓટલાનો નંબર 07-30-14-2000 અને આપી દો તમારો જવાબ. એટલે આ બે મિત્રોની જેમ ડ્રોમાં તમારું નામ પણ ઇનામ માટે સામેલ થઈ જાય. લો કાકી, તમે અને શંભુભાઈ વિજેતાઓના નામ જાહેર કરી દો.
અરે વાહ, પહેલા વિજેતા છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ ધારડીના કૈલાસબુન રવજીભાઈ કુચા.
અને બીજા વિજેતા છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગામ ભાડલીના ત્રિભુવનદાસ ડી જોશી.
મિત્રો, તમને બંનેને ઇનામ મુબારક. બાકીના તમામ પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
બસ આ રીતે ખેતી સુધારણામાં રસ લેતા રહેજો અને કાગળ એ લખતા રહેજો.
હા, સરનામું તો તમારી પાસે છે જ, સજ્જતાનો સંગ
લાવે ખેતીમાં રંગ.
DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
મિત્રો, ખેતીને લગતી કોઈ પણ મૂંઝવણ હોય અવાજ ઓટલાનો ઉપયોગ અચૂક કરો.
અને વધારે વિગત જોઈતી હોય તો પત્રો લખો.
હા મિત્રો, સંદેશા વ્યવહારનો સેતુ ચાલતો રહેશે, એટલે યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા કરાતા કૃષિ સુધારણાના આ પ્રયાસો વધુ સફળ થશે.
એટલે આળસ છોડીને પેલા પડતીભાઈ ની જેમ વ્યવસ્થિત ખેતી કરજો અને તબિયત સાચવજો.
બસ, તો એટલી જ ભલામણ સાથે અત્યારે કહી દઈએ
નમસ્તે, આવજો.